ઓડિયો સારાંશ એકત્ર એઆઈ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે નીતિન મહેતાના લેખ સાહિત્ય સિદ્ધાંત અને સાહિત્ય સિદ્ધાંત પર થોડી ઊંડી વાત કરવાના છીએ.
હા, બહુ મહત્વનો લેખ છે.
આ લેખ છે ને અમુક બહુ મૂળભૂત પણ આમ જરા ગૂંચવાળા ભર્યા સવાલો ઊભા કરે છે. જેમ કે આપણે જેને સાહિત્ય કહીએ એ ખરેખર છે શું?
બરાબર.
અને સાહિત્ય સમજવામાં આ સિદ્ધાંત કે થિયરીની વાત આવે છે એનું શું કામ છે? ચલો જરામાં ઊંડા ઉતરીએ.
ચોક્કસ. આ લેખ આપણને રોકાઈને વિચારવા મજબૂર કરે છે, ખબર છે, કે જેને આપણે બહુ સહેલાઈથી એમ જ સાહિત્ય કહી દઈએ છીએ,
હા,
એની કોઈ એક પાક્કી વ્યાખ્યા કરવી કેટલી અઘરી છે.
મહેતા શરૂઆતમાં જ પૂછે છે, શું સાહિત્ય ખાલી કલ્પના છે કે પછી એમાં કોઈ માહિતી હોય, કોઈ વિચારધારા કે પછી ભાષાનો કોઈ ખાસ પ્રયોગ?
અને પેલું મૂલ્યાંકનનું શું? સમય જતાં કોઈ કૃતિને જોવાની આપણી રીત બદલાય છે ને?
બરાબર. એ જ મુદ્દો એ પૂછે છે કે ટેલિફોન ડિરેક્ટરી કે રેલવેનું ટાઈમ ટેબલ એ સાહિત્ય નથી?
ના, એ તો નથી. તો પછી એ શું છે? કઈ વસ્તુ સાહિત્ય બને છે અને કોણ નક્કી કરે?
હા, અને લેખક આને ખાલી હવામાં વાત નથી કરતા, ગુજરાતી સાહિત્યમાંથી જ ઉદાહરણ આપે છે.
હા, એ બહુ સરસ છે.
જેમ કે સરસ્વતી ચંદ્ર અથવા બક્ષી કે સુરેશ દલાલ, એમના વિશે વિવેચકોના મંતવ્યો જુઓ,
એકદમ અલગ અલગ.
હા, કોઈ કહેશે ઉત્તમ તો કોઈ કહેશે આમાં કશું નથી.
બરાબર.
તો આ બતાવે છે કે સાહિત્યની કોઈ એક આમ પથ્થરની લખીર જેવી વ્યાખ્યા તો છે નહીં,
શક્ય જ નથી.
અને પેલા ભેદ પાડીએ છીએ ને આપણે કે આ ઉચ્ચ સાહિત્ય, આ નિમ્ન સાહિત્ય, આ દલિત સાહિત્ય, એનો આધાર શું?
સાચી વાત છે. પણ જુઓ, મહેતા એવું નથી કહેતા કે આ વ્યાખ્યા નથી થતી, એ કોઈ સમસ્યા છે.
અચ્છા, તો શું કહે છે?
એનાથી ઉલટું, એ તો આને સુખદ અને નિરામય ઘટના કહે છે.
ઓ, સુખદ.
હા, કારણ કે એ આપણને વિચારતા રાખે છે, પ્રશ્નો પૂછતા રાખે છે, સાહિત્યને અલગ અલગ નજરે જોતા શીખવે છે.
એટલે એક પ્રકારની બૌદ્ધિક કસરત છે.
બરાબર. અને એ માટે તેઓ સાર્ત્ર, ઇગ્લટન, કલર જેવા પશ્ચિમના વિચારકો, અને આપણા સુરેશ જોશી, હરિવલ્લભ ભાયાણી, પ્રમોદ કુમાર પટેલ, ટોપીવાળા, એમના વિચારોનો પણ ઉલ્લેખ કરે છે. એ બધાએ આપણને આ દિશામાં વિચારતા કર્યા છે.
તો પછી જો કોઈ એક પાક્કી વ્યાખ્યા નથી જ, તો સાહિત્યને ઓળખવાની કોઈ રીત, કંઈક લક્ષણો તો હશે ને?
હા, બિલકુલ. લેખક એની જ ચર્ચા કરે છે આગળ, અને અહીંથી વાત બહુ રસપ્રદ બને છે.
કહો જોઈએ, પહેલું લક્ષણ કયું છે?
પહેલું લક્ષણ છે ભાષાનું અગ્રસ્થાનીય સ્વરૂપ.
અગ્રસ્થાનીય એટલે સરળ શબ્દોમાં કહીએ તો?
એટલે જુઓ, સાહિત્યમાં ભાષા જે રીતે વપરાય ને, એ આપણે રોજબરોજ જે રીતે વાત કરીએ કે લખીએ એનાથી કંઈ જુદી હોય.
અચ્છા, જુદી રીતે.
હા, એ આપણું ધ્યાન ખેંચે. ભાષા પોતે જાણે કહેતી હોય કે મને જુઓ, હું ખાલી અર્થ નથી પહોંચાડતી, મારું પોતાનું રૂપ છે.
ઓકે.
લેખક અહીં રશિયન રૂપવાદી વિક્ટર શ્કલોવ્સ્કીનો અપરિચિતનનો ખ્યાલ ટાંકે છે.
અપરિચિતન, ડીફેમિલિયરાઇઝેશન.
હા, એટલે કે જાણીતી વસ્તુને એવી રીતે રજૂ કરવી કે એ અજાણી નવી લાગે. અને પ્રાગ સ્કૂલનો અગ્રસ્થાનીયતા એટલે કે ફોરગ્રાઉન્ડિંગનો ખ્યાલ, એટલે ભાષાના અમુક તત્વોને આગળ લાવવા, એને મુખ્ય બનાવવા.
કઈ રીતે કરે લેખકા?
એના માટે સાહિત્યકાર એમ કે ભાષાના નિયમો તોડે, ક્યારેક પુનરાવર્તન કરે, અલંકાર વાપરે, છંદ, લય, પ્રાસ, અવાજની રમતો રમે, નવા શબ્દો બનાવે. આ બધાથી ભાષા ખાલી સંદેશો આપવાનું સાધન નથી રહેતી,
પણ
એ પોતે જ એક અનુભવ બની જાય છે. જેમ પેલું સુંદરમનું ઉદાહરણ છે ને, તને મેં ઝંખી છે યુગોથી, ધીખેલા પ્રખર સહારાની તરસથી.
હા, વો જાણીતું છે.
અહીં ભાષાનો જે ઠસ્સો છે એ જ આપણને ભાવ જગાવે છે. અથવા જયદેવ શુક્લનું પેલું, પાણીમાં પગ મૂકતા જ દરિયો ચિરાઈ ગયો, ચર.
વાહ.
એ ચર અવાજ જ અસર કરે છે.
બરાબર. એટલે ભાષા પોતે જ જાણે કેન્દ્રમાં આવી જાય છે. સમજાયું. બીજો મુદ્દો કયો છે?
ભાષાનું એકીકરણ.
હા, ભાષાનું એકીકરણ આ પહેલા મુદ્દાથી કેવી રીતે અલગ છે?
જુઓ, પહેલો મુદ્દો એમ કહે છે કે ભાષા અલગ તરી આવે છે.
હા.
જ્યારે આ બીજો મુદ્દો એ કહે છે કે કૃતિની અંદર ભાષાના જુદા જુદા ભાગો, શબ્દો, વાક્યો, કલ્પનો, પ્રતીકો, ધ્વનિ, લય, અર્થ આ બધું કેવી રીતે એકબીજા સાથે જોડાય છે.
અચ્છા, જોડાય છે.
હા, અને જોડાઈને એક સુગ્રથિત, એક આખું સંકુલ અર્થ બનાવે છે. સાહિત્ય એટલે ખાલી છૂટા છવાયા ચમકારા નથી, પણ એ બધા તત્વો વચ્ચે એક આંતરિક સંબંધ હોય છે. એ સંબંધ સરખાપણાનો હોઈ શકે, વિરુદ્ધનો હોઈ શકે, સંવાદ કે વિસંવાદનો.
ઉદાહરણ આપી શકશો?
ચોક્કસ. મહેતા દિલીપ ઝવેરીની કવિતાની વાત કરે છે જેમાં ખોવાઈ ગઈ છે વારંવાર આવે છે. એ પુનરાવર્તનથી કવિતાના પોતાના અસ્તિત્વનો સંઘર્ષ દેખાય.
હા.
અથવા સીતાંશુ યશશ્ચંદ્રની પેલી પંક્તિઓ, વનનો લીલો અંધકાર જેમ કહે તેમ સૌ કરે, ચરે ફરે, એમાં એકાર વારંવાર આવે છે, એ જીવનની એકવિધતા બતાવે.
ધ્વનિની અસર.
હા, મુકેશ વૈદ્યની રચનાનું ઉદાહરણ પણ છે. મુદ્દો એ છે કે આ બધા તત્વો મળીને એક જટિલ ભાવ જગત રચે છે.
પણ આમાં પેલી ચેતવણી પણ છે ને કે ખાલી પ્રાસ મેળવી દેવાથી સાહિત્ય નથી બનતું.
બરાબર. મહેતાએ ખાસ કહે છે, પેલું ઉદાહરણ આપે છે ને, આજે મને થયો છે ફ્લૂ, આકાશ લાગે છે બ્લુ બ્લુ બ્લુ.
હા હા.
અહીં ભાષા ધ્યાન ખેંચે છે, પણ કદાચ પેલી આંતરિક સુગ્રથિતતા કે ઊંડાણ નથી, એ ખાલી રમત જેવું લાગે.
સમજાયો. એટલે ખાલી બહારની ચમક નહીં પણ અંદરનું સંગઠન પણ જોઈએ. ત્રીજો મુદ્દો છે સાહિત્યને ફિક્શન એટલે કે કલ્પિત તરીકે જોવું.
હા, આ તો આપણે સામાન્ય રીતે માનીએ જ છીએ
કે સાહિત્ય વાસ્તવિક નથી હોતું.
મોટે ભાગે એ વાસ્તવિક દુનિયાનું આમ ફોટોકોપી નથી હોતું, એ કાલ્પનિક દુનિયા બનાવે છે.
પાત્રો, ઘટનાઓ, બધું કલ્પેલું.
હા, અલબત્ત એ કલ્પના ક્યાંક ને ક્યાંક આપણા જીવનના અનુભવોમાંથી જ આવે, પણ ભાષા એને બદલી નાખે છે, એક નવું રૂપ આપે છે.
એટલે સાવ સાચું પણ નહીં ને સાવ ખોટું પણ નહીં.
બરાબર. મહેતા એવું જ કંઈક કહે છે કે એ વાસ્તવિકતા અને કલ્પનાની વચ્ચે ક્યાંક હોય છે, અને આ જે કાલ્પનિકતા છે ને,
હા,
એ જ આપણને વાચકને ઘણા બધા અર્થો કાઢવાની છૂટ આપે છે.
જેમ કે શેક્સપિયરના હેમ્લેટનું ઉદાહરણ આપ્યું તું.
હા, એ ખાલી ડેનમાર્કના રાજકુમારની વાર્તા નથી રહી. કોઈ એમાં માણસના અસ્તિત્વની ગડમથલ જુએ, કોઈ બદલાની ભાવના, કોઈ નૈતિક મૂંઝવણ, કેટલા બધા અર્થો.
હજારો અર્થઘટન થયા છે.
અને આ જ વસ્તુ સાહિત્યને કોઈ છાપાના રિપોર્ટથી અલગ પાડે છે. રિપોર્ટનો એક જ અર્થ હોય મોટે ભાગે.
બરાબર. અને આ અર્થની મોકળાશ જ એને ટકાવી રાખે છે ને, પેઢી દર પેઢી.
ચોક્કસ. ચોથો અને છેલ્લો મુદ્દો જે લેખક ચર્ચે છે એ છે, સાહિત્ય એક રસકીય પદાર્થ છે, એસ્થેટિક ઓબ્જેક્ટ.
આ થોડું ભારે ખમ લાગે છે, રસકીય પદાર્થ.
હા, પણ એનો મૂળ વિચાર સરળ છે. ભારતીય કાવ્યશાસ્ત્રમાં રસની વાત છે, પશ્ચિમમાં સૌંદર્ય મીમાંસા છે.
હા,
એ બંનેનો સાર એ છે કે સાહિત્યનો મુખ્ય હેતુ ખાલી માહિતી આપવાનો કે બોધ આપવાનો નથી.
તો શું છે?
એક સૌંદર્યનો, એક આનંદનો અનુભવ કરાવવાનો છે. એ ભાષાનું એક કલાત્મક રૂપ છે.
એટલે એની સુંદરતા એના કન્ટેન્ટમાં નહીં પણ ફોર્મમાં છે.
મોટે ભાગે એની સામગ્રી કરતાં એ કેવી રીતે કહેવાયું છે, ભાષાની ગોઠવણ કેવી છે, શબ્દો, ધ્વનિ, લય, કલ્પનો, એનું જે આખું બંધારણ છે એમાં એની કલાત્મકતા રહેલી છે.
જો કે સુંદર શું છે એમાં તો મતભેદ હોય ને.
ચોક્કસ હોય. પણ કોઈ પણ અભિગમ હોય, એ રચનાના આ ભાષાકીય અને રૂપનિષ્ઠ કાસાને સાવ અવગણી ન શકે. મહેતા જોનાથન કલરને ટાંકીને કહે છે કે કદાચ સાહિત્યિકતા ક્યાં છે, તો કે ભાષાના પ્રયોગ અને સાહિત્ય વિશેની આપણી જે અપેક્ષાઓ છે એની વચ્ચેના તણાવોમાં.
વાહ, આ રસપ્રદ છે. તો આ ચાર લક્ષણો થયા, ભાષાનું અગ્રસ્થાનીય સ્વરૂપ, ભાષાનું એકીકરણ, કાલ્પનિકતા અને રસકીયતા. આનાથી સાહિત્યને સમજવામાં મદદ મળે.
હા, ભલે કોઈ એક વ્યાખ્યા ન હોય,
પણ લેખનો બીજો મોટો ભાગ છે સિદ્ધાંત વિશે, થિયરી.
હા, એ પણ એટલો જ મહત્વનો.
આજકાલ આ શબ્દ બહુ વપરાય છે સાહિત્યમાં, સંસ્કૃતિના અભ્યાસમાં, પણ અમુક વાર થોડો ડર પણ લાગે. શું છે આ સિદ્ધાંત?
મહેતા બહુ સરસ રીતે સ્પષ્ટતા કરે છે કે આનાથી ડરવાની કોઈ જરૂર નથી, ભલે અમુક લોકો એને માસ્તરોની ભાષા કહીને મજાક ઉડાવે.
હા, એવું સાંભળ્યું છે.
પણ સાદા શબ્દોમાં સિદ્ધાંત એટલે શું? એ વિચારવાની, વિશ્લેષણ કરવાની, અર્થ કાઢવાની એક રીત છે, એક દૃષ્ટિકોણ છે,
એક પદ્ધતિ.
હા, એક પદ્ધતિ. જોનાથન કલરના શબ્દોમાં એના કેટલાક લક્ષણો છે.
ક્યાં ક્યાં?
પહેલું એ આંતરવિદ્યાકીય છે, ઇન્ટરડિસિપ્લિનરી.
એટલે?
એટલે એના વિચારો ખાલી સાહિત્યમાંથી નથી આવતા. ફિલોસોફી, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન બીજા ક્ષેત્રોમાંથી આવે છે અને એની અસર પણ બીજા ક્ષેત્રો પર પડે છે.
અચ્છા, બીજું?
બીજું એ વિશ્લેષણાત્મક અને અનુમાનાત્મક છે, એનાલિટિકલ એન્ડ સ્પેક્યુલેટિવ. એટલે કે આપણે જે ખ્યાલોને સાવ સહજ માની લઈએ છીએ, જેમ કે જાતિ, ભાષા, અર્થ, કર્તા, એનું એ પૃથક્કરણ કરે છે અને એના વિશે નવા વિચારો, નવા અનુમાનો રજૂ કરે છે.
ઓકે, ત્રીજું?
ત્રીજું એ સામાન્ય સમજની, કોમન સેન્સની મીમાંસા કરે છે. એટલે કે જે વાતો આપણને સાવ સાચી, સ્વાભાવિક લાગે ને, એના પર જ સવાલ ઉઠાવે છે કે આ વાત સ્વાભાવિક કેમ લાગે છે, એની પાછળ શું છે.
અને ચોથું?
ચોથું એ પ્રતિક્રિયાત્મક છે, રિફ્લેક્સિવ. એટલે કે એ ખુદ વિચારવાની પ્રક્રિયા પર જ વિચાર કરે છે.
એટલે આપણે કઈ રીતે વિચારીએ છીએ એના પર જ વિચાર કરે.
બરાબર. આપણે દુનિયાને કે સાહિત્યને સમજવા કઈ રીતો વાપરીએ છીએ, એ રીતો બરાબર છે એના પર જ સવાલ ઉઠાવે.
ઓહો, એટલે સિદ્ધાંત આપણને એમ નથી કહેતો કે આમ જ વિચારો, પણ એમ પૂછે છે કે તમે જે રીતે વિચારો છો એ રીતે કેમ વિચારો છો. આપણી ધારણાઓને પડકારે છે.
બિલકુલ, એ જ એનું મુખ્ય કામ છે. ખાસ કરીને 1960 પછી શું થયું, ભાષાશાસ્ત્રમાં સોસિયોર, મનોવિશ્લેષણમાં ફ્રોઇડ અને લાકા, સમાજશાસ્ત્રમાં માર્ક્સ, ઇતિહાસ તત્વજ્ઞાનમાં ફૂકો, દેરિદા, આ બધાના વિચારો સાહિત્ય અભ્યાસમાં આવ્યા.
હા, આ બધા મોટા નામો છે.
એનાથી થયું શું કે સાહિત્યને ખાલી એની કલાત્મકતાના આધારે જોવાની જે પરંપરા હતી, એની સાથે સાથે એને મોટા સાંસ્કૃતિક, સામાજિક, રાજકીય, ઐતિહાસિક સંદર્ભમાં જોવાની શરૂઆત થઈ.
એટલે ખાલી કૃતિ નહીં પણ એની આસપાસનું જગત પણ જોવાનું.
બરાબર. સિદ્ધાંત આપણને પૂછે છે કે અર્થ ખરેખર ક્યાં છે, કૃતિમાં, લેખકના મનમાં કે પછી વાચકના મનમાં.
હા, આ મોટો સવાલ છે.
કર્તાનું મૃત્યુ જેવી વાત આવી, વાસ્તવિકતા શું છે અને સાહિત્ય એને કઈ રીતે રજૂ કરે છે, આવી બધી બાબતો પર નવેસરથી વિચાર શરૂ થયો.
જેમ કે નારીવાદી સિદ્ધાંત શું પૂછે?
એ પૂછે કે સાહિત્યમાં સ્ત્રીઓને કઈ રીતે બતાવવામાં આવી છે, શું એમાં પિતૃસત્તાની અસર દેખાય છે.
અને માર્ક્સવાદી?
એ વર્ગભેદ, આર્થિક શોષણ, એ બધાની અસર સાહિત્ય પર કેવી રીતે પડે છે એ જુએ. ફૂકો જ્ઞાન અને સત્તાના સંબંધો ખોલે. દેરિદા તો કહે કે ભાષા સ્થિર અર્થ આપી જ ન શકે.
બાપરે, આ તો બધું હલાવી નાખેવું છે.
છે જ.
એટલે જ કદાચ અમુક લોકો વિરોધ કરે છે, નહીં?
હા, ચોક્કસ.
એવી દલીલો થાય છે કે આ સિદ્ધાંત છે ને, એ સાહિત્યનો જે સહજ આનંદ હોય ને, એને મારી નાખે છે. બહુ અઘરા અઘરા શબ્દો લઈ આવે છે, જાર્ગોન, અને મૂળ કૃતિનો જે અનુભવ હોય એનાથી આપણને દૂર લઈ જાય છે.
બરાબર.
કેટલાક તો એમ પણ કહે કે આ બધું પશ્ચિમની યુનિવર્સિટીઓની ફેશન છે, એમનું રાજકારણ છે.
હા, મહેતા આ બધા વિરોધની નોંધ લે છે બહુ ગંભીરતાથી. કેટલાક ટીકાકારો તો એટલે સુધી કહે છે કે સિદ્ધાંતો દીર્ઘજીવન જીવો, સાહિત્ય મૃત્યુ પામ્યું છે.
ઓહ.
કેટલાક એને પશ્ચિમી સંસ્કૃતિનું આધિપત્ય સ્થાપવાનું સાધન ગણે છે. પણ મહેતા એક બહુ મજાની વાત કહે છે, જેમ કિન્સને ટાંકીને.
શું?
કે જે લોકો એવું માને છે ને કે અમે તો કોઈ સિદ્ધાંત નથી માનતા, અમે તો સીધો સાહિત્યનો અનુભવ કરીએ છીએ.
હા.
એ લોકો પણ ખરેખર તો અજાણતા કોઈક જૂના, પરંપરાગત અને કદાચ હવે કામના ન રહ્યા હોય એવા સિદ્ધાંતને જ વળગી રહ્યા હોય છે.
અરે વાહ, આ તો વિચારવા જેવું છે.
સિદ્ધાંતનો મૂળ હેતુ જ આપણી જે સ્વીકારી લીધેલી સમજ છે એને પડકારવાનો છે, એને વિકસાવવાનો છે.
ભલે શરૂઆતમાં થોડું અઘરું લાગે કે મૂંઝવણ થાય.
હા, એ એની પ્રકૃતિ છે. ટેરી ઇગ્લેટનનો ઉલ્લેખ કરીને મહેતા સમજાવે છે કે આપણને ભલે લાગે કે સિદ્ધાંત અને આપણું રોજિંદું જીવન અલગ છે.
હા,
આપણે ભાષા અને સંકેતો દ્વારા જ દુનિયાને સમજીએ છીએ. સિદ્ધાંત આ સંકેતો અને અર્થ બનવાની પ્રક્રિયાને જ સમજાવવાનું પ્રયત્ન કરે છે.
એટલે એ ભાગી છૂટવા જેવી વસ્તુ નથી.
ના, એ આઘાત આપે, છંછોડે, સવાલો ઉભા કરે, એ જ એનું કામ છે. અને એટલે જ કદાચ એનો ડર લાગે છે કે મજાક ઉડાડવામાં આવે છે.
સમજાયું. એટલે એને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો જો આપણે ટૂંકમાં કહેવું હોય તો આ સાહિત્ય સિદ્ધાંત મુખ્યત્વે કયા સવાલોની આસપાસ ફરે છે?
મહેતા રેમન સેલ્ડનના પુસ્તકને આધારે 5 મુખ્ય પ્રશ્ન જૂથો તારવે છે.
કયા પાંચ?
પહેલું, સાહિત્યકૃતિ અને બહારની દુનિયા, વાસ્તવિકતા, સત્ય, એનું સંબંધ શું? કૃતિ દુનિયાનો અરીસો છે કે નવું સત્ય બનાવે છે?
ઓકે, બીજું?
બીજો, સર્જક અને વાચક એમના મનમાં શું ચાલે છે? વિચારો, લાગણીઓ, અજાગ્રત મન, એનો કૃતિ બનવામાં અને સમજવામાં શું ફાળો છે?
ત્રીજો?
ત્રીજું, કૃતિ પોતે કેટલી સ્વતંત્ર છે? એનું બંધારણ, એનું રૂપ, એ સ્થિર છે કે બદલાતું રહે? એના પોતાના ગુણધર્મો કયા? આની સાથે રૂપવાદ, સંરચનાવાદ જોડાયેલા છે.
ચોથું?
ચોથું, સાહિત્ય અને એની આસપાસનો સમાજ, ઇતિહાસ, રાજકારણ, અર્થતંત્ર, વિચારધારા, આ બધાની અસર સાહિત્ય પર કેટલી? અને શું સાહિત્ય પણ આ બધાને અસર કરી શકે? આની સાથે માર્ક્સવાદ, નવ્ય ઇતિહાસવાદ આવે.
અને પાંચમું?
પાંચમું, સાહિત્ય અને નૈતિકતા. શું સાહિત્ય આપણને સારા કે ખરાબ બનાવે છે? લેખક કે વાચકની નૈતિકતા કૃતિને કેવી રીતે અસર કરે છે?
બાપરે, આ તો બહુ મોટા પ્રશ્નો છે.
હા, અને આ પ્રશ્નોના અલગ અલગ જવાબો આપવાના પ્રયાસમાંથી જ આ બધા જુદા જુદા સિદ્ધાંતો વિકસ્યા છે. રૂપરચનાવાદ, સંરચનાવાદ, અનુસંરચનાવાદ, માર્ક્સવાદ, નારીવાદ, વિરચન, વાચક પ્રતિભાવ, ક્વિયર થિયરી વગેરે.
અને આ બધા સિદ્ધાંતોનું ભવિષ્ય શું? તમે કહ્યું એમ કેટલાક કહે છે કે થિયરીનો યુગ ગયો હવે. ઇગલટન પણ કહે છે કે પહેલા જેવા સેક્સી નથી રહ્યા મોટા નામો. મહેતા શું કહે છે આ વિશે?
હા, મહેતા આ મુદ્દાને પણ લે છે અને બે મુખ્ય વિચારકો રાબાતે અને ઇગલટનના મત ટાંકે છે.
હા,
રાબાતે છે ને એ થોડા વધુ આશાવાદી છે. એ કહે છે કે જે લોકો કહે છે કે થિયરીનું મહત્વ ગયું એ કદાચ પોતે નવું વાંચતા નથી એટલે એવું કહે છે.
અચ્છા.
રાબાતે માને છે કે સિદ્ધાંતો ક્યારેય મરતા નથી, એ નવા રૂપે નવા નામે પાછા આવતા જ રહે છે અને કૃતિને સમજવાની નવી રીતો ખોલતા રહે છે.
અને ઇગલટન?
ઇગલટન થોડા વધુ સાવધ છે. એ સ્વીકારે છે કે પેલો 1960-80નો જે સુવર્ણ યુગ હતો ને ફ્રેન્ચ વિચારકોનો, એ કદાચ પૂરો થયો હોય. પણ એ ભારપૂર્વક કહે છે કે આપણે ક્યારેય સિદ્ધાંત પછી, એટલે કે આફ્ટર થિયરીની સ્થિતિમાં ન હોઈ શકીએ.
કેમ?
કારણ કે વિચારવું અને અર્થઘટન કરવું એ તો માણસ માટે અનિવાર્ય છે અને સિદ્ધાંત એ બીજું કશું નથી પણ વિચારવાની એક પદ્ધતિ જ છે. ઇગલટન એવું પણ સૂચવે છે કે હવે કદાચ સિદ્ધાંતોએ નવા પડકારો ઝીલવા પડશે.
કેવા પડકારો?
જેમ કે લોકપ્રિય સંસ્કૃતિ, ગ્લોબલ કેપિટલિઝમ, આતંકવાદ, પર્યાવરણ, નૈતિકતા અને માણસના જે મૂળભૂત પ્રશ્નો છે ને, પ્રેમ, મૃત્યુ, સત્ય, ન્યાય, એના તરફ પાછા વળવું પડશે.
ઓકે, ટૂંકમાં એવું લાગે છે કે આ જે સિદ્ધાંતો છે ને એ સાહિત્યને જોવા માટેના અલગ અલગ ચશ્મા જેવા છે.
બરાબર.
કોઈ એક જ નંબરના ચશ્મા સાચા એવું નથી. દરેક ચશ્મા કંઈક અલગ દેખાડે છે.
બિલકુલ સાચી વાત. કોઈ એક સિદ્ધાંત છેલ્લું સત્ય નથી. દરેકની પોતાની તાકાત છે, પોતાની મર્યાદા છે. મહેતા લેખના અંતે એ જ કહે છે.
શું?
કે સિદ્ધાંતો સાહિત્યનો અનાદર કરવા માટે નથી પણ એના અર્થની જે જુદી જુદી શક્યતાઓ છે એને ખોલવા માટે છે.
વાચકને વધુ સક્રિય બનાવવા માટે?
હા, અને સાહિત્ય અને જીવન વચ્ચે જે ગૂંચવાયેલા સંબંધો છે એને સમજવામાં મદદ કરે છે. પેલું દેરીદાનું વાક્ય છે ને, દેર ઇઝ નથિંગ આઉટસાઇડ ધ ટેક્સ્ટ.
હા, એનો શું અર્થ?
એનો અર્થ એ નથી કે બહાર દુનિયા છે જ નહીં, પણ એ કે આપણે દુનિયાને અને કૃતિને ભાષા અને સંદર્ભોના એક મોટા નેટવર્ક દ્વારા જ સમજી શકીએ છીએ અને એ સમજવાની પ્રક્રિયા ક્યારેય પૂરી થતી નથી. સિદ્ધાંત એ વિચારવાની, અર્થ કાઢવાની એક સતત ચાલતી યાત્રા છે.
સરસ. તો નીતિન મહેતાના આ લેખ પરની આપણી આ વાતચીત પરથી એક વસ્તુ તો સ્પષ્ટ છે.
શું?
કે સાહિત્ય શું છે અને એને સમજવા સિદ્ધાંત કેટલો કામનો છે, આ બંને સવાલોના કોઈ એક તૈયાર જવાબ નથી. એ સતત ચર્ચાતા રહેશે.
હા,
અને એમને સમજવા માટે મગજ બંધ રાખવાને બદલે ખુલ્લું રાખવું અને વિવેકથી સવાલો પૂછતા રહેવું એ જ સાચો રસ્તો લાગે છે. સિદ્ધાંતો ગમે કે ન ગમે પણ એમનાથી સાવ મોઢું ફેરવી લેવું આજના સમયમાં અઘરું છે.
ખરેખર સિદ્ધાંતો ખાલી કૃતિને ઊંડાણથી સમજવામાં જ મદદ નથી કરતા.
તો બીજું શું કરે છે?
એ આપણને એ પણ સમજાવે છે કે આપણે પોતે દુનિયાને કઈ રીતે જોઈએ છીએ, આપણી પોતાની માન્યતાઓ શું છે, આપણા પૂર્વગ્રહો કયા છે, એના વિશે પણ આપણને વધુ જાગૃત બનાવે છે. એક જ કૃતિના કેટલા બધા અર્થો હોઈ શકે એ આપણી સામે મૂકે છે, આપણી વિચારવાની ક્ષિતિજને આમ પોડી કરે છે.
એટલે સર્જક જેમ દુનિયાનું અર્થઘટન કરે છે, એમ સિદ્ધાંત આપણને એ અર્થઘટનનું પણ અર્થઘટન કરવાની ચાવીઓ આપે છે.
બરાબર કહ્યું. આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.
અને છેલ્લે શ્રોતાઓ માટે એક સવાલ મૂકીને જઈએ. આજનો સમય જુઓ, માહિતીનો કેવો ધોધ વહે છે ચારે બાજુ. બધું ઉપર છલ્લું જાણવાની જાણે હોડ લાગી છે.
સાચી વાત છે.
આવા સમયમાં નીતિન મહેતાએ જેની વાત કરી, સાહિત્ય અને એને સમજવાના સિદ્ધાંતો, જે આપણને ઊંડાણથી વિચારતા શીખવે છે, જટિલતાને સ્વીકારતા શીખવે છે, એક જ વસ્તુને અનેક દ્રષ્ટિકોણથી જોતા શીખવે છે, આ બધું આપણને આજના જગતમાં વધુ સારા, વધુ વિવેકશીલ નાગરિક બનવામાં કેવી રીતે મદદ કરી શકે? આ સવાલ સાથે આપણે આજની વાત પૂરી કરીએ.